कथा मुखाम्बुजश्रीरघुनंदन से मे सदास्तुषा मंजुलमंगलप्रदा जयंती बाणासुरमौलिलालिता दशास्य चूड़ामणिचक्रचुंबनी सुरासुराधीश शिखांत शायिनो नवच्छिदस्त्रंबकपाद पांशव मुखं करोति वाचा पंगुं लंघयते गिरीं यत्कृपातमहं वंदे परमानंद माधव परमानंद माधव परमानंद माधव श्रीमद भगवत गीता की अंदर भगवान कृष्ण अर्जुन ने निमित्त बनाने संपूर्ण मानव जाति ने माटे जे भक्ति योग संदेश प्रदान करो ते भक्ति योग संदेशा महत्वना बे पासा श्रीमद भगवद गीता आठमा अध्याय सातमा श्लोक में भगवान रजू कर चर्चा विचारणा छेल्ला बे दिवस आपणे करी रह्या छीए। माम अनुस्मर युद्ध्य च सर्वेषु कालेषु माम अनुस्मर युद्ध्य च सर्व समय दरमियान मारू निरंतर स्मरण करता शीखो। वधारे भागे माणसो सर्व काल दरमियान समय दरमियान स्मरण करता नथी। ख्रिस्ती लोको रविवारे स्मरण करे चर्च में जाए त्यारे पछी जाने कहीं ज संबंध न होय परमात्मानी साथे तेम केटलाक वर्ते। केटलाक सनातनी हिंदुओ पण मंदिरमां देव दर्शन करवा सवारे मंगळाना दर्शन करवा सांजे आरतीना दर्शन करवा शयनना दर्शन करवा जाय मंदिरमांथी बहार आवे पछी कशुं ज नहीं। जीवन एक जातनुं मंदिरनुं जीवन बीजी जातनुं व्यवहारनुं जीवन एक जातनुं। भगवान तेम कहवा मांगता नथी। भगवान के छे के सर्वावस्था दरमियान सर्वकाल दरमियान भक्तिमय जीवन चालू रहेवू जोईए। मानव मंदिर में बैठो होय के मस्जिद में बैठो होय चर्च में बैठो होय के गिरजाघर में के अग्यारी पारसीनी होय तेमा बैठो होय के शीखोना गुरुद्वारा में बैठो होय जंगल में बैठो होय गम्मे त्यां बैठो होय ऑफिस में बैठो होय दुकान पर बैठो होय पोतानी आवश्यकता प्रमाणे पोताना कर्तव्य ने वफादार रहीने शरीर थी गम्मे त्यां बैठो होय परंतु तेनु मन हमेशा परमात्मा में बैठेलू होवू जोईए। परमात्मा नी साथे तेना मननो संबंध चालू रहेवो जोईए। एटले मंदिर में जेवी सात्विकता मंदिर में जेवी प्रसन्नता मंदिर में जेवी शांति मंदिर में जेवी निर्विकारिता अथवा पूजाना ओरडा में जेवी रीते राग द्वेष रहितता पूजाना ओरडा में जेवी रीते सात्विकता अने प्रभु परायणता चालू रहे तेवीज सात्विकता तेवीज प्रभु परायणता तेवीज भगवान प्रत्येनी निष्ठा ऑफिस में पण चालू रहेवी जोईए दुकाने पण चालू रहेवी जोईए रस्ता पर चालता होइए के मोटर कार में आगळ मुसाफरी करता होइए त्यां पण चालू रहेवी जोईए। तो भक्ति जीवननी साथे भळी जवी जोईए। ताणा ने वाणा नी पेठे जेवी रीते चंदन नी साथे पाणी भळी जाय चंदन नी साथे जारे पाणी भळी जाय त्यारे पाणी ने छूटू पाड़ी शकाय पाणी ने वच्चे वच्चे नाखवू पड़े सुखड़ पर त्यारे चंदन बराबर थई जाय। मधमाथी जेवी रीते रसने मधुताने छूटी पाड़ी शकाय नहीं मधनो ते एक भाग छे। फूलमांथी फोरमने अलग करी शकाय नहीं ते पण फूलनो जे एक विभाग गणाय एक अंग विशेष अविभाज्य अंग विशेष गणाय તો તેવી જ રીતે ભક્તિ પણ જીવનનું એક અવિભાજ્ય અંગ બની જવું જોઈએ તેમ ભગવાન કહેવા માંગે છે. પ્રભુની સાથે, પરમાત્માની સાથે ભક્ત એવો જોડાઈ જાય કે જેવી રીતે મધ અને પાણી જોડાઈ જાય, જેવી રીતે ફૂલ અને ફોરમ જોડાઈ જાય, જેવી રીતે અર્થ અને વાણી જોડાઈ જાય. મહાકવિ કાલિદાસ લખે છે, રઘુવંશની અંદર લખે છે, બહુ સુંદર લખે છે, વાગર્થા વિવ સંપૃક્ત વાગર્થ પ્રતિપત્તય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. પાર્વતી અને પરમેશ્વરને, ભગવાન શંકરને વંદન કરું છું. પાર્વતી અને ભગવાન શંકર કેવા? તો મહાકવિ કાલિદાસ પોતાની કલ્પનાને દોડાવીને ઉપમા રજૂ કરે છે. વાગર્થા વિવ સંપૃક્ત, બંને જોડાયેલા છે. કેવી રીતે જોડાયેલા છે, અભિન્ન કેવી રીતે છે? તો કે વાણી અને અર્થની પેટે. વાણીથી અર્થને છૂટો પાડી શકાતો નથી. આપણે ગંગા બોલીએ એટલે આપોઆપ આપણી દ્રષ્ટિ સામે પાણીનો પ્રવાહ આવી જાય. ગંગાનું પાણી ચાલતું હોય, શીતલતા હોય, વિશાળતા હોય ગંગાના પ્રવાહની અંદર, તે બધું દ્રશ્ય આપણી નજર સામે આપોઆપ આવી જાય છે. તો વાણીની સાથે જેવી રીતે અર્થ સંકળાયેલો હોય તેનાથી ભિન્ન પાડી શકાય નહીં, તેવી રીતે જે શંકર ભગવાન પાર્વતી સાથે સંકળાયેલા છે એમ મહાકવિ કાલિદાસ કહે છે, તેમને હું વંદન કરું છું. વાણી અને અર્થની સંગતિને માટે આ હું કાવ્ય લખવા બેઠો છું. રઘુવંશ તો તે કાવ્ય લખવાનું કામ અઘરું છે, પણ તે જો આ શંકર ભગવાનની અને પાર્વતીની કૃપા હશે તો સહેલું થઈ જશે. તો ભગવાન શંકર અને પાર્વતી વાણી અને અર્થની પેઠે જોડાયેલા છે તેમ મહાકવિ કાલિદાસ માને છે. ક્વ સૂર્ય પ્રભવો વંશઃ ક્વચાલ્પ વિષયા મતિ તિતિર્ષુર દુષ્તરમ મોહા તુડુપે નાસ્મિ સાગરમ. જેવી રીતે કાગળની નાવ હોય અને કાગળની નાવને પાણીમાં મૂકે અને કોઈ માણસ તે નાવથી દરિયાને પાર કરવાની ઈચ્છા રાખે તો તેની ઈચ્છા સફળ ના થઈ શકે, તેવી રીતે હું પણ મારી વાણી કાગળની નાવ જેવી અલ્પ છે તેનો આધાર લઈને આ રઘુવંશના રાજાઓનું વર્ણન કરવા બેઠો છું, કેવી રીતે કરી શકીશ એમ મહાકવિ કાલિદાસ કહે છે. અથવા તો પ્રાંશુ લભ્યે ફલે મોહાત ઉદબાહુ રિવવામન. રઘુવંશમાં મહાકવિ કાલિદાસ કહે છે, ઉદબાહુ ઇવ વામન, દ્વાર્થ વામન નાનો છોકરો હોય અથવા નાનો માનવ હોય, તે ઉદબાહુ પોતાના બે હાથ ઊંચા કરીને ઉભો છે. શા માટે ઉભો છે? પ્રાંશુ લભ્યે ફલે મોહાત, ઉપર ફળ છે વૃક્ષની ઉપર, વૃક્ષ ઊંચું છે, જલ્દી પ્રાપ્ત થાય તેવું નથી, તે પ્રાંશુ લભ્ય છે. કોઈ મોટો માણસ હોય ઊંચો તો તે ફળને લઈ શકે તેમ છે. આ વામન ઉભો છે એનો વિચાર કરીને, ફળને લેવાની કામના કરીને તો તેનો મનોરથ સહેલાઈથી સફળ થાય તેમ નથી. એ તો કોઈ મોટો માણસ આવે ને તે ફળને લઈને આ વામનના હાથમાં મૂકે તો વામનને તે ફળ આપોઆપ પ્રાપ્ત થાય. તો તમે કહેવા માંગે છે મહાકવિ કાલિદાસ કે મારી વાણીનું સાધન તો ઘણું અલ્પ છે, હું તો શક્તિની દ્રષ્ટિએ વામન છું, અલ્પ છું, છતાં પણ મારે આટલું મહાકાવ્યનું સર્જન કરવું છે, તો તમે જો કૃપા કરો તો જ આ સર્જન શક્ય બને, નહીં તો સર્જન શક્ય બની શકશે નહીં. આ રઘુવંશનું સર્જન કરતી વખતે કહે. તો જેવી રીતે ફળ અને રસ, જેવી રીતે મધ અને મધુતા, જેવી રીતે ચંદ્ર અને ચાંદની એકમેકની સાથે સંકળાયેલા છે, સંબદ્ધ છે, તેવી રીતે પરમાત્માની ભક્તિ પણ જીવનની અંદર વણાઈ જવી જોઈએ, જડાઈ જવી જોઈએ. 24 કલાક તે ભક્તિનો રસાસ્વાદ પોતાના જીવનની અંદર ભક્ત કરતો દેખાય તેવું હોવું જોઈએ. એમ નહીં કે પૂજાની ઓરડામાં બેઠેલો ભક્ત એની પ્રકૃતિ એક જાતની, અને દુકાન પર બેઠો એટલે તે પાછો બદલાઈ ગયો, જૂઠું બોલવા માંડ્યો, જૂઠું તોડવા માંડ્યો, જૂઠું લોખવા માંડ્યો, ત્યાં પછી ભગવાનની શ્રદ્ધા ભક્તિ ચાલી ગઈ. માળા લઈને બેઠો ત્યારે ભક્ત એક જાતનો, અને પછીથી વ્યવહારમાં આવ્યો ત્યારે ક્રોધને કામ કરનારો ભક્ત વળી પાછો જુદી જાતનો. તેવું નથી. ભગવાન કહે છે, સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, જીવનના સર્વકાળ દરમિયાન બધા જ કાળો બ્રાહ્મ મુહૂર્ત જેવા મંગલ થવા જોઈએ. સવારે જેમ બ્રાહ્મ મુહૂર્ત હોય, મન એકદમ શાંત બની જાય છે, તે વખતે ધ્યાન જપ કરવાથી સહેલાઈથી એકાગ્ર થઈ જાય છે, તો મધ્યાહ્ન પણ બ્રાહ્મ મુહૂર્ત જેવું જ ભક્તને તો હોય છે. સાંજે પણ ભક્ત બ્રાહ્મ મુહૂર્તનો જ આનંદ લૂંટે, રાત્રે પણ તેને માટે તેવું જ બ્રાહ્મ મુહૂર્ત મંગલ ચોગડ્યું હોય અને એને કોઈ મધ્યરાત્રિએ પ્રભુ સ્મરણ માટે ઉઠાડે તો તે વખતે પણ બ્રાહ્મ મુહૂર્ત જેવો જ આનંદ તે અનુભવતો હોય છે. તો કાળના ભેદો તેને રહેતા નથી, દેશના ભેદો તેને રહેતા નથી. ભક્તને કોઈ પણ દેશની અંદર તમે મૂકો તો પણ તે દેશની વિપરીત અસર ભક્ત ઉપર પહોંચતી નથી. ભક્ત પોતાની શુભ અસર, અનુકૂળ અસર તે દેશ ઉપર પહોંચાડે છે. સંજોગો તેને અસર કરતા નથી, તે સંજોગોને અસર કરે છે, સંજોગોને પેદા કરે છે. આનું નામ ભક્તિ. ભગવાન કહે છે કે આવો જે ભક્ત હોય છે તે નિત્ય નિરંતર પરમાત્માનું સ્મરણ કર્યા જ કરે છે અને ચંદન અને પાણીની પેઠે એક રૂપ બનીને સંસારની અંદર શ્વાસ લે છે. ચંદનને પાણીની પેઠે રવિદાસે કહ્યું છે, પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકી અંગ અંગ બાસ સમાની, તુમ ચંદન હમ પાની. અંગે અંગમાં એની વાસ, ચંદનની પાણીના અંગે અંગમાં આવી ગઈ તેવી તમારી ભક્તિ છે પ્રભુ. જીવનની અંદર ચંદનની પેઠે ખુશબો પેદા કરજો, બધી જ દુર્ગંધી દૂર કરી દે છે. પ્રભુજી તુમ ઘન બન હમ મો, જૈસે ચિતવત ચંદ ચકોરા, પ્રભુજી તુમ ઘન બન હમ મોરા. તમે ઘન છો, અમે મોર છીએ. પ્રભુનું સ્વરૂપ જોઈને મોર જેમ ઘન જોઈને વાદળ વરસાદી જોઈને ટેહુંક ટેહુંક કરવા માંડે, નાચવા માંડે, કૂદવા માંડે, એના જીવનનો મંગલ મહોત્સવ થઈ જાય એમ ભગવત દર્શનને માટે આતુર બનેલો ભક્ત પોતાના જીવનની અંદર એકદમ આકુળ વ્યાકુળ બને છે. હજુ તો ભગવાનને જોયા નથી, મેઘને જ જોયો. મેઘ રામચરિત માનસમાં તુલસીદાસજી સંત પુરુષોને મેઘની ઉપમા આપે છે કે હજુ તો આ વરસાદના વાદળને જ જોયા. સંતો છે તે પ્રભુના પાર્ષદો, પ્રભુના પ્રતિનિધિઓ છે. આપણે વાદળને જોઈએ એટલે કલ્પના કરીએ કે હવે વરસાદ વરસશે, કાળા વાદળ છે. તેવી રીતે જીવનમાં જ્યારે સંત આવે, સંતની પ્રીતિ અથવા ભક્તિ થાય, સંતની કૃપા થાય, તો સમજી જવું કે હવે ભગવાન પણ આવશે. હવે ભગવાનને આવવામાં બહુ વિલંબ નહીં લાગે. જેમ સવારે આપણે આકાશમાં ઉષાનું અજવાળું જોઈએ, ઉષાના રંગો જોઈએ, તો કલ્પના કરીએ કે હવે સૂર્યનારાયણને આવવામાં કાંઈ બહુ વિલંબ નથી. સૂર્યનારાયણ આવે તે પહેલા ઉષા આવે છે અને સૂર્યાસ્ત થઈ જાય પછી સંધ્યાના રંગો, સુરખી, સુરતા વળી પાછી આકાશની અંદર છવાઈ જાય છે. તો એવી રીતે હે પ્રભુ, તમે તો ઘન છો, સંતોના સ્વરૂપમાં રહેનારા છો, અમે મૂર છીએ. તમને જોઈને અમારું મન એકદમ પ્રસન્ન બની જાય છે, થનગણાટ કરવા માંડે છે, તો તમે અમારા જીવનની અંદર કૃપા કરો. પ્રભુજી તુમ દીપક હમ બાતી, તુમ દીપક હમ બાતી, જાકી જ્યોતિ બરે દિન રાતી, જ્યોતિ જલે દિન રાતી. પ્રભુજી તુમ દીપક હમ બાતી. તમે દીપક છો, અમે બત્તી છીએ, બંને અલગ રહી શકતા જ નથી એકમેક સિવાય. એ રીતે આપણે અલગ કેવી રીતે રહી શકીએ? તમારા દર્શનને માટે મારું મન અધીરું બની ગયું છે. આ જ્યોત નિરંતર જલ્યા જ કરે છે આપણા પ્રેમની. એ જ્યોત કદી પણ વિષયોના વાયરાઓથી પણ બુજાય તેવી નથી. આ પ્રકાશ કદી પણ પ્રતિકૂળતાના પવનોથી પણ મંદ પડે તેવો નથી, પરાજિત બને તેવો નથી. એટલા માટે હે પ્રભુ, તમે અમારા પર કૃપા કરો. પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, તુમ સ્વામી હમ દાસા, અયેશી ભક્તિ કરે રૈદાસા, તુમ સ્વામી હમ દાસા. તમે સ્વામી છો, અમે દાસ છીએ. સ્વામી જો દાસ તરફ જોશે જ નહીં, સ્વામી જો દાસનું ધ્યાન રાખશે જ નહીં, તો પછી દાસનું કલ્યાણ કેવી રીતે થઈ શકશે? સ્વામી તો દાસનું, પોતાના સેવકનું ધ્યાન રાખે. મુંબઈમાં પહેલા એવા એવા ભાટિયા શ્રીમંતો શેઠિયાઓ હતા કે જે પોતાને ત્યાં નોકરી કરનારો જે વર્ગ હોય, નોકર વર્ગ, તેમનું એટલું બધું ધ્યાન રાખે કે આપણે વિચારમાં આવીએ કે આટલું બધું ધ્યાન રાખે. એમને ત્યાં જે નોકરી કરે તેમની સ્ત્રીઓને બોલાવી પોતાને ત્યાં રાખી, રહેવાની સગવડ કરી આપે, કપડા આપે, એમના છોકરા હોય તો ભણવાની સગવડ કરી આપે, પોતાને ત્યાં ભણાવે, સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપે, પુસ્તકોની વ્યવસ્થા કરી આપે, માંદા હોય તો દવાની પણ વ્યવસ્થા કરે, ઓપરેશનો કરવા હોય તો પણ આ શેઠિયાઓ જ ઓપરેશન, ખર્ચ બધો તેનો પૂરો પાડે. એટલું જ નહીં, પરંતુ જ્યારે કોઈ લગ્ન પ્રસંગ તેમના ઘરમાં કે કુટુંબ પરિવારમાં આવ્યો હોય તો ઉદાર દિલે આ શ્રીમંતો તેમને આર્થિક મદદ પણ પાછા ન લેવાની શરતે કરતા હતા. એવા એવા શ્રીમંતો હતા કે જાણતા હતા કે આ આપણે ત્યાં આવીને સર્વિસ કરે છે, આપણું આ કર્તવ્ય છે, પ્રભુએ આપણને આપ્યું છે, વધારે સર્વિસ કરે છે તો તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો પછી આ તો જગન નિયંતા છે, સારા જગતનો નાથ સ્વામી છે. જો આપણે તેની સેવા કરતા હોઈએ, આપણે તેના શરણે ગયા હોઈએ, તેનું સાચા દિલથી સ્મરણ કરતા હોઈએ, તો પછી તે આપણું ધ્યાન રાખે જ છે. ભૌતિક રીતે તો ધ્યાન રાખે, પરંતુ આધ્યાત્મિક રીતે પણ ધ્યાન રાખે અને ઉત્તરોત્તર આપણા જીવનને આગળ ને આગળ ચલાવે છે, જેથી આપણે સંસારના અનેક પ્રકારના પ્રલોભનો, અનેક પ્રકારના ભયસ્થાનોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ અને છેવટે પરમાત્માનું દર્શન કરી આપણા જીવનને કૃતાર્થ કરી શકીએ છીએ. આ બધું જ પરમાત્મા ભગવાન પોતાના શરણાગત ભક્તોને માટે કરે છે. પરંતુ ભક્ત જો સર્વેષુ કાલેષુ, ભગવાન કહે છે તે પ્રમાણે સર્વાવસ્થામાં પરમાત્માની અંદર પોતાના મનને પરોવતો હોય અને તેનું જ ધ્યાન, તેનું જ સ્મરણ નિત્ય નિરંતર રાખતો હોય, તો બદલામાં ભગવાન આટલું બધું કરે છે. સહજ છે, એ તો સહજ છે, પારસ્પરિક સંબંધ છે. આજે સાયન્સ એવું કહે છે કે જો મેગ્નેટને એક ઠેકાણે રાખવામાં આવે અને મેગ્નેટની પાસે નીડલને મૂકવામાં આવે તો બંનેની વચ્ચે આકર્ષણ થઈ જાય. આજે એવું સાયન્સ કહે છે, વર્ષોથી સાયન્સ આવું શીખવે છે. તો બંને વચ્ચે એટ્રેક્શન થાય જ છે, એટલું બધું એટ્રેક્શન થાય કે જડ વસ્તુઓ છે અને તે છતાં આકર્ષણને અનુભવે અને બંને વચ્ચે આલિંગન પછી થઈ જાય અને છૂટા પાડવાનું મુશ્કેલ પડી જાય થોડા વખતને માટે, તો એટલા બધા એકરૂપ બની જાય છે. કુદરતી આકર્ષણ, થિયરી ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે એ બંનેની વચ્ચે આકર્ષણ થાય છે. પરંતુ આકર્ષણનો નિયમ એમની વચ્ચે કામ કરતો હોવા છતાં પણ આપણે મેગ્નેટને એક ઠેકાણે મૂકી હોય અને ત્યાંથી નીડલને 4-5 માઇલ દૂર રાખી હોય તો આકર્ષણનો અનુભવ થતો નહીં દેખાય આપણને. એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર છે, તે અમુક જ હોવું જોઈએ. નીડલને મેગ્નેટની પાસે રાખવી પડે છે તો એ આકર્ષણનો જે અનુભવ કરે છે તેનું દર્શન આપણને થાય. પણ જો નીડલ બહુ દૂર હોય તો કાંઈ અનુભવ થઈ શકતો નથી. નિયમ કામ કરે છે, પણ જેટલી ઝડપથી કામ કરવો જોઈએ તેટલી ઝડપ અથવા ત્વરાથી કામ કરતો નથી. એમ પરમાત્મા રૂપી મેગ્નેટ, જીવરૂપી નીડલ સોય, બંનેની વચ્ચે આકર્ષણ અનાધિકાલથી ચાલ્યા જ કરે છે. છતાં પણ જીવ જો પરમાત્મા પ્રત્યે અભિમુખ ન બને, સન્મુખ ન થાય પરમાત્માને અને એનાથી કોસો દૂર ચાલ્યો જાય, તો પછી આ જે આકર્ષણ છે તે આકર્ષણને અનુભવી શકતો નથી, તે આકર્ષણ દેખાતું નથી. જીવ પરમાત્માની પાસે પહોંચી આવશ્યક છે, અભિમુખ બનવાનો પ્રયત્ન કરે તે આવશ્યક છે, અને અભિમુખ બનવાની સાથે સાથે ઉત્તરોત્તર પાસે ને પાસે પહોંચતો ચાલે તો પછીથી પરમાત્માનું જે આકર્ષણ છે, પરમાત્માનો જે પ્રેમ છે, પરમાત્માની જે અનુકંપા અથવા એમનો જે અસાધારણ અનુગ્રહ છે તે અનુગ્રહને પણ સહેલાઈથી અનુભવી શકે છે. એટલે આપણે જે નામ જપ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, દાન કરીએ છીએ, તીર્થાટન કરીએ છીએ, સંત સમાગમ કરીએ છીએ, શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ, એ બધું શા માટે કરીએ છીએ? આપણું મન જે પરમાત્માથી વિમુખ છે, પરમાત્મા પ્રત્યે અભિમુખ નથી, વિમુખ છે, દૂર પડી ગયું છે, તે મનને પરમાત્મા પ્રત્યે અભિમુખ કરવા માટે, તે મનને નિર્મળ કરવા માટે, સાત્વિકતાથી સભર બનાવવા માટે, અને છેવટે પરમાત્માનો પ્રેમ એ મનની અંદર પેદા થાય, પરમાત્મા પ્રત્યે અભિમુખ બને તો પરમાત્મામય બની જાય, એને માટે આ બધા સાધનોનો સહારો આપણે લઈએ છીએ. એટલે ભગવાન કહે છે કે સર્વકાળની અંદર, સર્વાવસ્થાની અંદર મારું અનુસ્મરણ કરતા શીખો અને પછી ચમત્કાર જુઓ કે શું થાય છે, જીવનની અંદર શું થાય છે. કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે, કોઈ પણ પ્રકારનો ક્લેશ નહીં રહે, કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં રહે. ભગવાન નવમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં પણ એ જ વાત કહે છે. આઠમા અધ્યાયના સાતમા શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને જે વાત કરી તે જ પાછા નવમા અધ્યાયમાં પૂરો કરતી વખતે અધ્યાય કહે છે. મન મના ભવ, મનને મારું બનાવી દો, મારામાં જોડી દો, મારે પરાયણ બનાવી દો. અત્યારે મન મારું નથી, મારે પરાયણ નથી. અત્યારે મન તો જુદા જુદા વિષયોમાં વહેંચાયેલું છે. કોઈકનું મન સ્ત્રીમાં છે, કોઈકનું મન પુરુષમાં છે, કોઈકનું મન ધનમાં છે, કોઈકનું મન યશમાં છે, કોઈકનું મન કળામાં છે, કોઈકનું મન સાહિત્યમાં છે, કોઈકનું મન પોતાના શરીરમાં છે, કોઈકનું મન બીજાના શરીરમાં છે, કોઈકનું મન સત્તામાં છે, કોઈકનું મન અધિકારને સાચવવામાં છે, કોઈકનું મન વળી તપશ્ચર્યા કરતા હોય તો પણ સિદ્ધિઓમાં છે, કોઈકનું મન સ્વર્ગાદી લોકોને પ્રાપ્ત કરવામાં છે, કોઈક તપશ્ચર્યા કરતા હોય, ત્યાગ કર્યો હોય તો પણ શિષ્યોની સંખ્યાને વધારવામાં છે, કોઈકનું મન મઠ આશ્રમને તૈયાર કરવામાં છે, એ થઈ ગયા પછી એને સાચવવાની ચિંતામાં છે. ભગવાનમાં મન હોય તેવા વ્યક્તિઓ તો સંસારમાં વિરલ દેખાય આપણને. એકાદ નરસિંહ મહેતા, એકાદ રામકૃષ્ણ પરમહંસ દેવ, એકાદ તુકારામ, એકાદ ચૈતન્ય મહાપ્રભુ, એકાદ મીરાબાઈ, અથવા આપણા એકાદ સર્વેશ્વરીમાં જેવા વર્તમાન કાળમાં આજે પણ નથી આવ્યા, તબિયત સારી નથી એટલે નથી આવી શક્યા, તો એવા એકાદ વિરલ ચમત્કાર ચમત્કારિક પુરુષો ઓછા દેખાય. હમણાં અમે પરદેશમાં આવવા માટે નીકળ્યા ત્યારે વડોદરામાં ત્યાંના પ્રેમીજનોએ ઘણો મોટો સમારંભ કર્યો હતો. પરદેશ જવાનું થાય એટલે માણસોને એમ થાય કે આપણે સમારંભ કરીએ, સન્માન કરીએ. હું હંમેશા કહું છું કે પાછા આવ્યા પછી સન્માન કરો, પહેલા ન કરો. આવ્યા પછી શું કર્યું એ જુઓ, રિપોર્ટ જાણો, પછી સન્માનમાં જેવું લાગે તો સન્માન કરો. પહેલા શું સન્માન કરો છો? પણ હવે પ્રેમીજનો રહેતા નથી એટલે પહેલેથી સન્માન. મને કે તમે તો બે ત્રણ વાર પરદેશ જઈ આવ્યા ને, પણ મા સર્વેશ્વરી તો પહેલી વાર આવે છે. તમે બે વાર પરદેશ ગયા, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા બધે, ત્યારે માતાજી તમારા તમારી સાથે હતા. છેલ્લા વર્ષોથી માતાજી સાથે જ રહેતા. હવે એમનો સ્વર્ગવાસ થયો તો મા સર્વેશ્વરી સાથે રહે છે, તો તે તો પહેલી જ આવે છે. એટલે અમારે એમનું પણ સન્માન કરવું છે. તો મારાથી કંઈ ના કહી શકાય? મારું સન્માન થતું હોય તો હું ના કહી શકું, પણ બીજાનું સન્માન થવાની વાત આવે તો હું કોઈ દિવસ ના કહેતો નથી. બીજાનું સન્માન થાય એમાં મને બહુ જ આનંદ આવે છે. હું પોતે સન્માન કરું છું અને કોઈ કરતું હોય તો હું એપ્રિશિએટ કરું છું કે બહુ સારી વાત ભાઈ. બીજાનો થોડોક ગુણ હોય એનું પણ દર્શન કરતા આપણે શીખવું. નાનો ગુણ રજ જેટલો હોય એને તમે જોતા શીખો, જોઈને બેસી ન રહો, એની એડવર્ટાઇઝમેન્ટ કરો, પ્રચાર કરો, અને પ્રસાર એનો કરવાની સાથે સાથે તે જે ગુણ છે એમાંથી કંઈક અપનાવવા જોઈએ હોય તો અપનાવવું પણ બહુ સારી વાત છે. આ વૃત્તિ આપણે ત્યાં ઓછી થતી ગઈ છે. ગુણ પૂજા એને કહેવાય, તે ઓછી થઈ ગઈ. એને બદલે આપણે શું કરતા થયા છીએ ભારતમાં? થોડોક પણ દોષ હોય તો માઇક્રોસ્કોપિક આઈથી મોટો કરીને જોઈએ આપણી દૃષ્ટિ થઈ છે, આપણે ત્યાં આવું થયું છે. એટલે આપણે તેજોદ્વેષી થતા જઈએ, ગુણદર્શી ઓછા થતા જઈએ છીએ. તો સર્વેશ્વરી માના સન્માનની વાત આવી એટલે મેં કહ્યું ભાઈ ચાલો તો પછી કરજો. તો ત્યાં આગળ એક વક્તાએ, બહુ સારા વક્તા હતા, પ્રિન્સિપલ હતા પહેલા ત્યાં એક શિક્ષણ સંસ્થાના, તો તેમણે બોલતા બોલતા કહ્યું કે યોગેશ્વરજી આ તમે પરદેશથી આવો ને ત્યારે એકાદ ભગિની નિવેદિતાને લેતા આવજો. સ્વામી વિવેકાનંદની સાથે પરદેશથી ગયેલા ત્યારે કેટલીક બહેનો ગયેલી શિષ્યાઓ તરીકે, તો કે તમે એકાદ નિવેદિતાને લેતા આવજો. બહુ સારી વાત છે. પછી મારે જ્યારે જવાબ આપવાનો થયો મારા તરફથી, ત્યારે મેં તે પ્રિન્સિપલ સાહેબની વાતને યાદ કરીને કહ્યું કે ભાઈ અમારે કાંઈ નિવેદિતાઓ લાવવાની નથી, અમારા દેશમાં જ નિવેદિતાઓ છે, નિવેદિતાઓ કરતા પણ ઉચ્ચ આત્માવાળી સ્ત્રીઓ ભારતવર્ષની અંદર પેદા થાય છે, અમારે ઇંગ્લેન્ડ અમેરિકાથી લાવવાની નથી, ઇમ્પોર્ટ કરવાની નથી. તે જમાનામાં ઇમ્પોર્ટ કરવાનું યોગ્ય લાગ્યું હશે વિવેકાનંદ. અમારા દેશમાં ગાર્ગી, અમારા દેશમાં મૈત્રેયો, અમારા દેશમાં સુલોચનાઓ, અમારા દેશમાં બધું જ છે, શું નથી. તો અમે તો મા સર્વેશ્વરીને પરદેશમાં લઈ જઈશું અને બતાવીશું કે જુઓ પવિત્રતા જોવી હોય તો જુઓ, સંયમ જોવો હોય તો જુઓ, ચારે તરફ વિષ વરાળો નીકળ્યા કરે છે અને માનવ માત્રનું ધ્યાન ધન તરફ, ધરા તરફ, રમા તરફ, શરીર તરફ છે. તે વખતે આ પાત્રને જોવું હોય તો જુઓ કે જેનું મન નથી ધન તરફ, નથી ધરા તરફ, નથી રમા તરફ, કેવળ પ્રભુ તરફ છે, ધરણીધર તરફ છે, ઉગતી યુવાનીમાં આ પાત્રને જુઓ. તો અમે અમારી નિવેદિતા નિવેદિત થઈ ગયેલી, નિવેદિત ડિવોટેડ પ્રભુને સમર્પિત તે આત્માને અમે બતાવીશું. મારે ત્યાંથી કાંઈ જ લાવવાનું નથી, ડોલરો બહુ બહુ તો લાવીએ અમે, આપણા દેશમાં ઓછા છે પૈસા, તે લાવીએ. બાકી ત્યાંથી કોઈ સુસંસ્કૃત આત્માઓને લાવવાના નથી, એ તો આપણા જ દેશમાં એવા આત્માઓ પાકે છે, એવી નિવેદિતાઓ બ્રહ્મચર્ય પાળનારી, સંયમ પાળનારી સ્ત્રીઓ પાકે છે. એ દેશો જોઈને છક થઈ જાય છે કે ઓ, યુવાવસ્થામાં આવો, આટલો બધો પ્રભુ પ્રેમ હોય, આટલી બધી પવિત્રતા હોય, આટલી બધી નિર્વાસનિક દશા હોય, આટલી બધી નિર્વાજવિકારીતા હોય. એ અમે ત્યાં લઈ જઈને બતાવીશું કે જુઓ અમારા સર્વેશ્વરી માને તો જુઓ, તે બતાવીશું અમે. તો એવી રીતે કોઈક જ પાત્ર પ્રભુ પ્રેમી જગતની અંદર, સમાજની અંદર નીકળે એના કંઈ ટોળા થતા નથી, બહુ થતા નથી, કોઈ કોઈક નીકળ્યા કરે છે. અને તે માનવ જાતિને પ્રેરણા ના પિયુષ પાનો પાય છે, પૂર્વના ઉત્તમ સંસ્કારોને લઈ અને તે આત્માઓ આવેલા હોય છે. એટલે ભગવાન કહે છે, તે વાત સાચી છે કે મનને મારામાં જોડો, એમ ભગવાન કહે છે. કે બધા માણસો જોડી શકતા હોત તો શું કામ કહેત કે જોડો, નથી જોડી શકતા, માટે જ ભગવાન કહે છે મન મના ભાવ, મનને મારામાં જોડો. હાથમાં તો માળા લીધી છે પણ મન હજુ ભગવાનમાં જોડાતું નથી, આંખ મીચીને ધ્યાન ધરવા તો બેઠા પણ મન હજુ ભગવાનમાં જોડાતું નથી, પૂજાનું પાત્ર લઈને તો બેઠા છાંટાઈ મારીએ છીએ, અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યશ મરેત પુંડરીકાક્ષમ સભાયા ભ્યંતર સુચિ. તો મન ભગવાનમાં જોડાતું નથી એટલે ઉગાડી આંખે બધું જોયા કરીએ છીએ અને મંત્ર બોલવાની સાથે સાથે સૂચના પણ આપીએ છીએ કે ભાઈ એમ નહીં, જરા પેલી રીતે બારનું જરા આમ બંધ કરજે, ઓમ સર્વાવસ્થાંગતો. મન ભગવાનમાં જોડું, મનને જોડવું કઈ રમત વાત સમજો છો? જો મન ભગવાનમાં જોડાઈ ગયું તો પછી વાંચશું. એક ઘરની અંદર મારી પધરામણી કરેલી તો ત્યાં હું ગયેલો, ઘણા વર્ષોની વાત છે. અને તે ઘરની અંદર એક ભાઈ હતા, એટલે વડીલ, તે ઘરના વડીલ, તેનો નિયમ, એ માળા લઈને દેખાય એવી રીતે પિતાંબર પહેરીને જપ કરવા બેસે. તેમને ખબર હતી હું જવાનો છું, આ ટાઈમે ઘરમાં આવવાનો છું, છતાં તે જ ટાઈમે તે માળા લઈને બેઠા, કારણ કે મને બતાવવા માંગતા હતા કે હું પણ જપ કરું છું. બેઠેલા વચ્ચે જ બેઠેલા, અંદરનો ઓરડો, બહારનો ઓરડો, સામેથી બીજો ઓરડો દેખાય, આ બાજુ રસોડું દેખાય, અને માળા લઈને જપ કરવા બેઠેલા. તે મને એક ઠેકાણે બેસાડ્યો રૂમમાં અને ઘરના પણ માણસો બેઠા અને પછી પેલા ભાઈ હતા ને તે મણકાર ફેરવતા ફેરવતા જપ કરતા હતા. અને જપ કરતા કરતા વચ્ચે વચ્ચે એ કેટલીક સૂચનાઓ આપતા હતા. એ કહેતા હતા વચ્ચે વચ્ચે વહુ બેટા તેલ બહુ મોંઘું છો, જોજો આટલું બધું વઘારમાં ન નખાય, કાઢી નાખો છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે કોઈનો ટેલિફોન આવ્યો હોય ને પેલો છોકરો ત્યાં આગળ ટેલિફોન વાત કરે ટેલિફોન પર, તો એ ત્યાં જપ કરતા કરતા કે ના એમ નહીં તો આમ કે ને કે આવી રીતે થવાનું. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તમારું મન ભગવાનના સ્મરણમાં છે કે આ બહારની પ્રવૃત્તિઓમાં છે? તમે રાખ્યું જેવું છે કે મન પ્રભુમાં રહી શકે જ નહીં, કારણ કે એક તો ઉગાડી આંખ રાખી અને ચારે તરફ જોવાનું રહ્યું, ઇન્સ્પેક્શન કરવાનું રહ્યું, અને એવા ટાઈમે બેઠા છો કે ઇન્સ્પેક્શન કરવું જ પડે. રસોડામાં રસોઈ બનાવવાનો ટાઈમ છે, મહેમાનોને આવવાનો ટાઈમ છે, ટેલિફોનની ઘંટડીઓને વાગવાનો ટાઈમ છે, એ ટાઈમે તમે બેઠા. સવારે 3 વાગે 4 વાગે બેઠા હોલો, કોઈ મળવા આવનાર જ નથી, રસોડાવાળું કોઈ છે જ નહીં, બધા જ ઊંઘે છે પથારીમાં. તે વખતે તમે બેસીને 1 કલાક 2 કલાક જપ ધ્યાન કરો જોઈએ, કેટલી એકાગ્રતા. બ્રાહ્મુહૂર્તમાં બેસવાનું કહ્યું છે એનું કારણ જ આ, કે એ વખતે આપણી કોઈ પ્રવૃત્તિ છે જ નહીં, શાંતિથી 3 થી 5 નો ગાળો છે એ દરમિયાન બેસી જાઓ, બહુ સરસ શાંત મન. પછી ટેલિફોનો ને કોલો ને બહાર જવાનું ને ચા પાણી નાસ્તા ને બધું, એ પછી વોશરૂમ રેસ્ટરૂમ જે કાંઈ હોય એ પછી ચાલુ થઈએ. આ તો શાંતિ છે, બધી બહારની એક્ટિવિટી બંધ થાય તો મનને પ્રભુમાં જોડવાનું સરળ પડે છે. મેં પછી એમને કહ્યું, મેં કહું આ તમે નમઃ શિવાય કરતા કરતા આ બધી સૂચનાઓ, તો કે યોગેશ્વરજી એ તો ધ્યાન રાખવું પડે ને, કઈ તમારા જેવા અમે થોડા કે હિમાલયમાં અમે રહીએ, અમારે તો આ ઘરમાં બધું, મેં કહું પણ આ બધું ધ્યાન રાખો તો ભગવાનનું ક્યારે રાખો? તો કે હરકત નહીં, અમે ભગવાનનું ન રાખીએ પણ ભગવાન અમારું રાખે એટલે પૂરું. પણ મેં કહું તમે રાખશો તો ભગવાન તમારું રાખશે ને, આ તો બધું પરસ્પર છે, પરસ્પરમ ભાવયંતઃ, પરસ્પર. પણ જ્યારે સ્મરણ કરતા કરતા એકદમ લીન બની જઈએ તો એનો જે આનંદ આવે છે તે ગજબનો હોય છે. ભગવાન કહે છે મનને મારામાં લગાડી દો, એકદમ એકાગ્ર કરી દો. મદ ભક્તો, મારા જ ભક્ત બની જાઓ, મને જ ભજો. ભજવું એટલે પોતાની જાતને સમર્પી દેવી, મને જ ભજો, મારું જ સેવન કરો. મદ્યાજી, મારું યજન કરો જીવનમાં, મારું પૂજન કરો. માં નમસ્કુરુ, સર્વાવસ્થામાં સર્વની અંદર મારું દિવ્ય સ્વરૂપ છે એમ સમજીને મને તમે નમસ્કાર કરતા શીખો. મામે વૈશ્યસી યુક્ત્વૈવ આત્માનમ મત્પરાયણઃ. તો આવી રીતે જો તમારા આત્માને તમે મારામાં જોડશો તો મને પ્રાપ્ત કરી શકશો, મારી કૃપાના સાગરમાં સ્નાન કરી અને જીવનને ધન્ય બનાવશો. મનને જોડવું એ ભક્તિમાં મુખ્ય વસ્તુ છે, તનને જોડવું એટલું મહત્વનું નથી જેટલું મનને જોડવાનું છે. તમારા હાથમાં માળા ન હોય તોય કાંઈ વાંધો નહીં, પણ મન તમારી માળા ફેરવ્યા કરે પ્રભુની. ગમે તેવા વાતાવરણમાં તમે હો, તમે એવી ટેવ પાડો કે મનથી તમે સ્મરણ કર્યા જ કરો, મનથી પ્રાર્થના કર્યા જ કરો, મનથી જપ કર્યા જ કરો, મનથી તમે પ્રભુના દિવ્ય સ્વરૂપને યાદ કર્યા જ કરો, અને તમારા જીવનની જે જે આવશ્યકતાઓ હોય, જે જે ભાવો હોય તે બધાનું નિવેદન તમે પ્રભુની આગળ કર્યા જ કરો, એની કૃપા માગો તો તે તમારા ઉપર કૃપાનો વરસાદ વરસાવે છે. કોઈ પણ ખાલી ફરતું નથી, ભગવાનનું દ્વાર એવું છે કે ત્યાં જે પણ જાય જે ભાવને લઈને પ્રભુ તેની તે પ્રકારની ભાવના પૂરી કરે છે અને એને સંતોષ અને શાંતિ આપે છે. સૌથી પ્રથમ હું જ્યારે હિમાલયમાં ગયો 1941ના વર્ષમાં, શિયાળાના દિવસો, દિવાળીનો ટાઈમ, એટલે હિમાલયમાં ઋષિકેશ હરિદ્વારથી ઉપર, ત્યાં તો ઠંડી બહુ પડી, ગંગા નદી, ખુલ્લું મેદાન, પવન ઠંડો આવે, છતાં પણ મેં નાનપણથી ટેવ પાડેલી ઠંડી સહન કરવાની. મુંબઈમાં અભ્યાસ કરતો ત્યારથી જ મેં ટેવ પાડેલી કે રોજ ઠંડા પાણીએ સ્નાન કરવું, રોજ રાત્રે 12 વાગે ઉઠી જવું, 9 વાગે સૂઈ જવું, 12 વાગે ઉઠી જવું, અને 12 વાગે ઉઠ્યા પછી રોજ એવી મેં ટેવ પાડેલી કે 3 કલાક પદ્માસન વાળીને ધ્યાન કરવા માટે બેસી જવું, રોજ 3 કલાક. તો 12 થી 3 ધ્યાન કરવા બેસવું, પછીથી 3 વાગ્યા પછી થોડા આટા ફેરા કરવા, જ્યાં સૂતા હોઈએ ત્યાં આગાશીમાં આટા ફેરા કરતા કરતા પ્રાર્થના કરવી, પછીથી 4 વાગે એટલે સ્નાન કરી લેવું ઠંડા પાણીએ, પછી યોગના આસનો શીખતો હું મુંબઈમાં જઈને યોગાશ્રમમાં, પછી ઘેર પ્રેક્ટિસ કરતો તો યોગના આસનો કરવા, એટલે 5 વાગી જાય, પછી બહાર નીકળી જવું ફરવા માટે. હજુ અંધારું જ હોય મુંબઈમાં તો, એટલે ફરવા નીકળવું અને હેંગિંગ ગાર્ડન જવું અને ત્યાં જઈને એક જગ્યા હતી ઝાડ નીચે, ત્યાં 1 કલાક પાછું ધ્યાનમાં બેસી જવું. એટલે સામે કોલાબા પોઈન્ટ, ત્યાંથી સૂર્યનો ઉદય થાય એના કિરણો આવે ત્યાં સુધી ધ્યાનમાં બેસી રહેવું, પછી ચાલવું પાછું નીચે જવું ચોપાટી તરફ જવું, પછી સ્કૂલમાં જવાનો ટાઈમ થાય એટલે જમીને સ્કૂલમાં જવું મળે. પણ આવો ક્રમ વર્ષો સુધી મેં કરેલો. પછી જ્યારે મને વિશ્વાસ થઈ ગયો કે હવે હિમાલય જઈ શકાશે, હવે હું ધ્યાનમાં સારી રીતે બેસી શકીશ, અને જો મને હિમાલયની શાંત ભૂમિમાં રહેવાનું મળશે તો અત્યારે હું 3-4 કલાક ધ્યાનમાં બેસું છું એને બદલે વધારે કલાકો સુધી બેસી શકીશ, એકદમ મારું મન એકાગ્ર થઈ જશે, આવો વિશ્વાસ થઈ ગયો એટલે હું હિમાલયમાં ગયો. તો તે વખતે ઋષિકેશમાં સ્વામી શિવાનંદ રહેતા હતા, દિવ્ય જીવન સંઘ ડિવાઇન લાઈફ સોસાયટી, ત્યાં સ્વામી શિવાનંદ. બહુ નાની જગ્યા હતી, અત્યારે જરા મોટી જગ્યા હવે થઈ છે, તે વખતે બહુ નાની જગ્યા હતી. ત્યાં હું ગયો, જતા પહેલા મેં થોડો પત્ર વ્યવહાર કર્યો એમની સાથે. હું ત્યાં ગયો તો ત્યાં મને એમણે ઉતારો આપેલો. ઉતારો જે આપેલો તે એક એવા ખંડમાં આપેલો કે જે ખંડમાં સાંજના રોજ પ્રાર્થના અને સંકીર્તન થતું હતું, ભજન સંકીર્તન. આશ્રમના જે કાંઈ સાધકો હોય તે બધા બેસતા, સ્વામી શિવાનંદજી પણ બેસતા અને ભજન સંકીર્તન થતું લગભગ 1-1.5 કલાક સુધી, પછી બધા છૂટા પડતા હતા. તે જ ખંડમાં મને ઉતારો આપેલો, એટલે સામે ભગવાન કૃષ્ણનો મોટો ફોટો અને ત્યાં દીપક, અખંડ દીપક રહેતો હતો, આખી રાત દીપક રહે, ત્યાં મારો ઉતારો હતો. મેં તો તૈયારી બધી કરી જ રાખેલી હિમાલય જતા પહેલા, ભગવાનના દર્શનને માટેની તૈયારી. મારી ઈચ્છા એક જ હતી કે પ્રભુની કૃપા થાય, પ્રભુનો કૃપાનો એવો અનુભવ થાય કે જે અનુભવ આપણા જીવનમાં આપણને કાયમને માટે યાદ રહી જાય, તે અનુભવ મેળવવાની ઈચ્છા. એટલે તે ખંડમાં હું બેઠો તો રાત્રે હું સૂતો નહીં, આખી રાત બેઠો પ્રાર્થના કરતા કરતા. પ્રાર્થનામાં ઘણી શક્તિ છે, આપણે પ્રાર્થના દ્વારા ભગવાન સાથે સીધા વાર્તાલાપ કરી શકીએ છીએ, સીધી વાતચીત કરીએ અને સીધી વાતચીત કરતા કરતા પછી ભાવ થઈ જાય છે. એટલે હું પ્રાર્થના કરવા માંડ્યો, પ્રભુ આટલે બધે દૂરથી હું આવ્યો છું, બધું જ મૂકીને તમારે શરણે, તમારામાં વિશ્વાસ રાખીને, હું કાંઈ બીજું વધારે તો માગતો નથી, એકાદ નાનો અનુભવ માગું છું કે જેથી મને શાંતિ મળે, જેથી મને હિંમત મળે, જેથી મને માર્ગદર્શન મળે. આ કાંઈ મારી માગણી વધારે પડતી નથી. તો ખરેખર જો તમે કૃપા સિંધુ હો તો મારા ઉપર કૃપા કરો. આવી રીતે હું પ્રાર્થના કરવા લાગ્યો. જેવી રીતે એક માણસની સાથે બીજો માણસ વાત કરે તેવી રીતે મેં ભગવાનની પ્રાર્થનાનો આધાર લીધો. એ પ્રાર્થના કરતા કરતા મન ભગવાનના પ્રેમ ભાવમાં એટલું બધું ડૂબી ગયું કે આંખમાંથી આંસુ આવવા લાગ્યા, અશ્રુ ટપકવા લાગ્યા એકદમ. અને અશ્રુ ટપકતા ટપકતા ભાવ એટલો બધો વધતો ગયો કે ધીરે ધીરે આજુબાજુના વાતાવરણનો ખ્યાલ પણ મને રહ્યો નહીં. રાતનો સમય શાંતિ, બાજુમાં જ ગંગા, એટલે ગંગાનો અવાજ તો જોરથી સંભળાતો હતો, તે અવાજ પણ ધીરે ધીરે બંધ થઈ ગયો, ગંગાનો અવાજ પણ બંધ થઈ ગયો. અને પછી ધીરે ધીરે લગભગ રાતના 12 વાગ્યા તો ત્યાં 2 સંન્યાસીઓ રહેતા હતા, તે સંન્યાસીઓને મારા પર જરા પ્રેમ થઈ ગયેલો, મારી નાની ઉંમર જોયેલી, મારી પાસે કાંઈ સામાન હું નહીં લઈ ગયેલો, ગયેલો હિમાલય ત્યારે એક નાની થેલી લઈને જ ગયેલો, એમાં એક જ કપડું ઓઢવાનું, શાલ પાતળી, એક ગીતા, એક ઇન્ડી પેન, એક ડાયરી, આટલું જ લઈને ગયેલો. પહેરવાના જે કપડાં હતા તે તો હું રોજ ધોતો, રાત્રે સૂકવી દેતો અને બીજે દાડે પાછો પહેરતો, એટલે બીજી જોડીની કાંઈ જરૂર નથી. છેલ્લા વર્ષોમાં મેં એવી ટેવ પાડેલી, કોલેજમાં ભણતો મુંબઈમાં વિલ્સન કોલેજમાં, ત્યારે પણ એક જ ધોતિયાથી હું ચલાવતો, અને કોલેજમાં જઉં ત્યારે પાટલૂન પહેરીને જતો હતો. કોલેજમાં પાટલૂન પહેરવું પડે, બધા જ છોકરાઓ પહેરે એટલે તે વખતે પાટલૂન પહેરતા અમે. તો એક જ ધોતિયું લઈને હિમાલય પણ ગયો. ત્યારે તે સંન્યાસીને ખબર કે મારી પાસે ઓઢવાનું પૂરતું નથી અને ઠંડી બહુ છે, એટલે રાત્રે આવીને મારા શરીર પર એક જાડો કામળો ઓઢાથીને જતા રહ્યા. મને ખબર પણ ન પડી કે ક્યારે સંન્યાસી મહારાજ આવ્યા ને મને કામળો ઓઢાડ્યો. પ્રભુની કૃપા, હું તો બેઠેલો જ હતો, પ્રભુની પ્રાર્થના કરતો હતો, ધ્યાન ધરતો હતો. ધ્યાન ધરતા ધરતા મને વિભીષણનો પ્રસંગ યાદ આવ્યો કે વિભીષણે પોતાનું બધું જ મૂકીને ભગવાન રામનું શરણ લીધું હતું. તો તેના વિશે એક સુંદર પદ તુલસીદાસે લખ્યું છે. કુટુંબ તજી શરણ રામ તેરી આયો, તજી ગઢ લંક મહલ ઔર મંદિર નામ સુનત ઉઠી ધાયો, કુટુંબ તજી શરણ રામ તેરી આયો. તો મને પણ એમ લાગ્યું કે હું પણ બધું મૂકીને પ્રભુને શરણે જ આવ્યો છું. હિમાલયને તો ક્યારે જોયેલો પણ નહીં, નકશામાં દિલ્હી જોયેલું એટલું જ, કેવી રીતે જવાય તેનો પણ ખ્યાલ નહોતો. 18 ને 19 વર્ષની નાની ઉંમર, તે વખતે હિમાલય જવાના સ્વપ્ના પણ મુંબઈમાં રહેનારાને તો કોઈને પાકી જ આવે. સિનેમા એક્ટર થવાના સ્વપ્ના આવે ઘણાને, અમારી સાથે જે ભણતા એમને સિનેમા એક્ટર થવાના સ્વપ્ના આવતા, કોઈને ડાક્ટર થવાના સ્વપ્ના આવતા, કોઈને વકીલ થવાના આવતા, કોઈને વળી રાજનેતા થવાના સ્વપ્ન આવતા. એમ કે નેતા થવામાં મજા છે, કંઈ જ કરવું ના પડે, પછી પૈસાની ટંકશાળો પડે, એમ કેટલાક માનતા. એટલે કોઈને નેતા થવાના સ્વપ્ન આવતા, એવા એવા સ્વપ્ન આવતા હતા. પણ કોઈને આમ ભગવાનની ભક્તિ કરવાનું સ્વપ્ન આવે કે યોગી થવાનું સ્વપ્ન આવે કે ન પરણવાનું સ્વપ્ન આવે કે તેવું તો કંઈ અમારી સાથેના વિદ્યાર્થીઓને થતું જ નહીં. મુંબઈનું જીવન તો રાજસી જીવન તે વખતે પણ હતું, ઘણું રાજસી જીવન. પણ પૂર્વ સંસ્કારોથી મને એમ થતું કે આપણે યોગી બનવું જોઈએ, પ્રભુની કૃપા મેળવવી જોઈએ, હિમાલય જવું જોઈએ, આવા જ સ્વપ્ન, દેશની સેવા પછી કરવી જોઈએ, રામતીર્થની જેમ, વિવેકાનંદની જેમ, મહર્ષિ દયાનંદની પેઠે આપણે પણ, ગાંધીજીની પેઠે આપણા દેશવાસીઓને ઉપયોગી થવું જોઈએ, આપણી સંસ્કૃતિના ગૌરવને વધારવું જોઈએ. પણ સૌથી પહેલા આપણે શાંતિ મેળવવી જોઈએ, તે સિવાય તો કંઈ થશે જ. 2:30 વાગી ગયા અને તે વખતે મારું મન એટલું બધું ડૂબી ગયું પરમાત્માની પ્રાર્થનામાં, પરમાત્માના સ્મરણમાં, કે મારું દેહભાન પણ જતું રહ્યું. આજુબાજુનો ખ્યાલ તો રહ્યો જ નહીં કે હું ઋષિકેશમાં બેઠો છું, ઓરડામાં બેઠો છું, ગંગાનો અવાજ આવી રહ્યો છે, કંઈ જ નહીં. પણ મારા શરીરનું ભાન પણ હું ભૂલી બેઠો. સમાધિ અવસ્થા મને અચાનક થઈ ગઈ પ્રથમ જ વાર જીવનમાં, અને તે અવસ્થામાં મારી અંદર હૃદય પ્રદેશમાંથી કોઈ ડિક્ટેશન લખાવતું હોય ને, જેમ ડિક્ટેશન સ્કૂલોમાં લખાવે છે, તેવી રીતે કોઈ ધીરે ધીરે ડિક્ટેટ કરવા લાગ્યું. કહેવા માંડ્યું, શાસ્ત્રોમાં તમે વાંચેલું કે આકાશવાણી સંભળાય, આકાશ એટલે સ્પેસ, અવકાશ, અવકાશમાંથી અવાજ સંભળાય છે. પણ મને કાંઈ એવો અનુભવ થયેલો નહીં, આ જીવનમાં પહેલો અનુભવ થયો. અંદરથી બોલતું હોય કોઈ સ્પષ્ટ, બોલનારાને આપણે જોતા નથી પણ બોલનારાનો સ્પષ્ટ અવાજ આપણે સાંભળીએ. મને એને કહ્યું કે તમે અહીં શું કામ આવ્યા? આવ્યા છો તે સારું થયું છે, પણ હવે તમે ગુજરાતમાં પાછા ચાલો, અહીંયા રહેવાની તમારે જરૂર નથી. તમે તો નિત્ય સિદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત છો, અને હું તમને વચન આપું છું કે સંસારમાં તમે ગમે ત્યાં રહેશો અને ગમે તે કામ કરશો તો પણ મારી માયા તમને કોઈ પણ પ્રકારની અસર નહીં કરી શકે. મારી માયાથી તમે અલિપ્ત રહેશો, હું હંમેશા તમારી સાથે જ રહીશ, તમારા ઉપર મારી કૃપા વરસાવ્યા કરીશ, અને કાળાંતરે મારું દર્શન પણ તમને થશે. અત્યારે હું તમને આટલી બાંયધરી આપું છું કે માયાનો પ્રભાવ તમારા પર નહીં પડે. બહુ જ સ્પષ્ટ શબ્દો, બહુ જોરથી બોલાતા હું સાંભળ્યા કરું સમાધિ અવસ્થામાં. થોડા વખત પછી શબ્દો બંધ થઈ ગયા, મને પાછું ભાન આવ્યું, એટલે મને ઘણો આનંદ થયો. જ્યારે કોઈ અલૌકિક અનુભવ આપણને થાય છે જીવનમાં સાધના કરતા કરતા, તો આપણને બહુ જ આનંદ થાય છે. શાસ્ત્રોમાં આપણે વાંચીએ છીએ કે આકાશવાણી થાય છે, ઋષિઓએ સાંભળી હતી. પણ આપણે પણ જો આવું કંઈક સાંભળીએ કે આવું કંઈક અનુભવીએ તો આપણને ઘણો સંતોષ થાય છે. એટલે પ્રસન્નતાના પાણી મારી આંખમાંથી ટપકવા લાગ્યા અને જે શબ્દો મેં સાંભળેલા તે બધા શબ્દો મારી પાસે જે ડાયરી હતી, ડાયરી લખવાની મને ટેવ હતી, એમાં મેં નોંધી લીધા. એટલો બધો આનંદ થયો જેની કલ્પના ન કરી શકાય. સવારે સ્વામી શિવાનંદજી મારી પાસે આવ્યા, મને કે તમને આટલો બધો આનંદ કેમ દેખાય છે આજે, તમારા મુખમંડળ પર ખૂબ આનંદ છે. તો મેં એમને કહ્યું કે મને આજે આવો અનુભવ અહીંયા થયો. એ બહુ સારી વાત કહેવાય, આવો તમને અનુભવ થયો એ ઘણી સારી વાત કહેવાય, એમણે મને કહ્યું. થોડા વખત પછીથી મેં ઋષિકેશનો ત્યાગ કર્યો અને ગુજરાતમાં આવ્યો. થોડા વખત સુધી ગુજરાતમાં રહ્યા પછી પાછું મને એમ લાગ્યું કે હજુ આપણે હિમાલયમાં જ જઈએ, વધારે તપ કરીએ, વધારે ભક્તિ કરીએ, વધારે સાધના એકાંતમાં રહીને મૌન રાખીને વર્ષો સુધી કરીએ, કોઈ મઠમાં ન રહીએ, કોઈ આશ્રમમાં ન રહીએ, કોઈ સંતની પાસે ન રહીએ, એકલા જ રહીએ અને એકલા રહીને આપણે તપશ્ચર્યા કરીએ, ભગવાન જે રીતે આગળ દોરે તેમ ચાલીએ અને ઘણા ઘણા અનુભવો આવા પ્રાપ્ત કરીએ, પછીથી આપણે હિમાલયને છોડીએ. ત્યાં સુધી આપણે હિમાલયને છોડવું નથી. પછી હું હિમાલય ગયો પાછો, 42 નવેમ્બરમાં પાછો ગયો. પછી તો 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 એટલા બધા વર્ષો એકલો જ રહ્યો હિમાલયમાં, દેવપ્રયાગમાં, ટિહરીમાં, ઉત્તરકાશીમાં. અને પછી અમારા માતાજી ઘેર હતા, એકલા પડ્યા, એટલે મેં કહ્યું આવો મારી સાથે રહો, આનંદ આવશે. એટલે 49માં માતાજી આવ્યા, તે 49થી ગયા વર્ષ સુધી પછી માતાજી મારી સાથે જ રહેતા હતા. મેં અત્યારે સર્વેશ્વરી માં સાથે રહે છે 2 વર્ષથી, તેમ માતાજી મારી સાથે જ રહેતા, ગમે ત્યાં હો 24 કલાક સાથે હોય. કારણ કે હું એમ માનતો કે સંસારમાં જો કોઈ પ્રત્યક્ષ દેવ હોય તો તે માતા પિતા છે. માતા પિતા જેવા કોઈ પ્રત્યક્ષ દેવતા નથી. અને જો કોઈ માતા પિતાની સેવા કરે, માતા પિતાને સંતોષ આપે, તો એણે કોઈ દેવની ઉપાસના કરવાની જરૂર નથી. એ માતા પિતાના જે આશીર્વાદ મળે છે તેનાથી તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ સાંભળે, સર્વ પ્રકારે સુખી થાય છે, સર્વ પ્રકારે એને શાંતિ મળે છે. એટલે હિન્દુસ્તાનના મહાત્માઓને પણ બહુ નવાઈ લાગતી હતી, બધા મહાત્માઓ મારા પર બહુ જ પ્રેમ રાખે, મહંતો પણ મારા પર પ્રેમ રાખે. એટલે કે યોગેશ્વરજી એક એસે મહાત્મા હૈ જો અપની માતા કો અપને સાથ રખતે હૈ, હમ લોગ નહીં રખતે, હમ લોગ તો રખ સકતે નહીં. મહાત્માઓની માતાઓ ઘેર રડતી હોય અને મહાત્માઓ બહાર મિષ્ટાનનો ખાતા હોય, માતાઓને ખાવાના પણ ફાફા હોય, છતાંય મહાત્માઓ માનતા હોય કે માતાની સેવા ન થાય માયા કહેવાય. તો મહંતો મારા પર બહુ પ્રેમ રાખતા. સંમેલનોમાં અમે ભેગા થઈએ તો મહંતો માઇક પરથી જાહેરમાં કે લોકોને કે ભાઈ હમ તો યોગેશ્વરજી કો દેખ કે બહુત પ્રસન્ન હોતે હૈ, હમ તો હમારી માતા કી સેવા નહીં કર સકે લેકિન યોગેશ્વરજી કરતે હૈ, અપની માતા કો સાથ મેં રખતે હૈ, બહુત અચ્છી બાત હૈ, હમ ઉનકો બહુત ઇજ્જત સે દેખતે હૈ. આ રીતે મહાત્માઓ મોટા મોટા મંડલેશ્વરો કહેતા હતા. અને મારી આ ભાવના હતી કે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે માતા. આપણે મંદિરમાં જઈને અંબિકા માતાને પૂજીએ અને ઘેર આવીને માતાની સામે બોલીએ તે ભક્તિ સફળ થતી નથી. આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ, ઘેર આવીને પિતાની સામું બોલીએ, પતિની સામું બોલીએ, છોકરાઓને ધોલ ધપાટ કરીએ, એ બધું ખોટું. સૌની અંદર આપણે પ્રભુનું દર્શન કરવું જોઈએ અને સૌની અંદર સારો વ્યવહાર, સૌની સાથે સારો વ્યવહાર રાખતા આપણે શીખવું જોઈએ. મન જો પ્રભુમાં લાગી જાય તો કંઈ કઠિન છે? કશું કઠિન નથી. પણ સૌથી અઘરી વસ્તુ મન ભગવાનમાં લગાડવું તે જ છે. મન જો ભગવાનમાં લાગે તો માણસ ધીરે ધીરે પોતાના જીવનનું કલ્યાણ કરી શકે છે, પોતાના જીવનને સફળ બનાવે છે. અને ભગવાન અર્જુનને ભક્તિનો સંદેશો આપે છે ત્યારે આ જ મહત્વની વાત કરે છે. અર્જુન મન મના ભવ, તારું મન મારા મય થઈ જાય તો મારું જ સ્મરણ કર્યા કરે, મારું જ મનન કર્યા કરે, મારું જ દર્શન સર્વત્ર કર્યા કરે, ગોપિકાઓની પેઠે મારા સિવાય તારા જીવનમાં કાંઈ રહે જ નહીં, આવું તો બની જાય. સંસારના કામો ગોપિકાઓ કરતી હતી, કેટલીક ગોપિકાઓ પરણેલી હતી, કેટલીક અપરિણીતા હતી, અને તે છતાં પણ ભગવાનની વેણુનું વાદન થતું ત્યારે ગોપિકાઓ ઘરમાં રહી શકતી નહોતી. એમનાથી જ ગયા વગર રહેવાતું જ નહોતું. પૂર્વના સંસ્કારો એવા હતા એમના, અને ઘરમાં રહેતી તો પણ એમનું મન ભગવાન કૃષ્ણના ચારુ ચરણારવિંદમાં જ રહેતું. ક્યારે ભગવાનની પાસે જઈએ, શું કરીએ, ભગવાનની પાસે જ રહેવાય, એમને જોઈએ, એમની મધુર મુખાકૃતિને જોઈએ, એમની સુધાછી સલેલી વાણીને સાંભળીએ, આ જ વિચારો તેમને રાત દિવસ આવ્યા કરતા હતા. ભગવાન એમ કે છે કે તમે સંસારમાં રહો, રહેવું તો પડશે જ, હિમાલય જશો તો ત્યાં પણ સંસાર તો છે જ, એવરેસ્ટ શિખર પર જઈને બેસી જશો ત્યાં આગળ તેનસિંગની પેઠે, એવરેસ્ટ શિખર પર જશો અને ત્યાં જઈને બેસી જશો ત્યાં પણ સંસાર તો છે જ. જ્યાં જ્યાં મન છે ત્યાં ત્યાં સંસાર છે. સંસાર મનની અંદર છે. ભેદભાવ મન પેદા કરે છે. આ મિત્ર છે, આ શત્રુ છે, આ મારો છે, આ પરાયો છે, આનું સન્માન કરવું જોઈએ, આનો તિરસ્કાર કરવો જોઈએ. કોણ આ ભેદભાવ પેદા કરે છે? મન. તો બદલવાનું કોને છે? મન. સારું કોને કરવાનું છે? મન. અશાંતિ કોણ આપે છે? મન. શાંતિ કોણ આપશે? મન. અજ્ઞાન કોનામાં છે? આત્મામાં. આત્મામાં નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. આત્મા તો અવિદ્યારૂપી અંધકારથી કાયમને માટે રહિત છે. એની અંદર તો અવિદ્યારૂપી અંધકાર છે જ નહીં, તો પછી અવિદ્યારૂપી અંધકાર છે કોનામાં? મનમાં. અને એના આધારે રહેનારી એની જે ધર્મપત્ની જેવી અથવા સહધર્મિણી જેવી છે બુદ્ધિ, ઇન્ટેલેક્ટ, તેની અંદર. તો પછી અજ્ઞાનરૂપી અંધકાર દૂર ક્યાંથી કરવાનું છે? બુદ્ધિમાંથી અને મનમાંથી. પતી ગયું, આટલું જ કામ છે. તો ગમે ત્યાં માણસ રહેશે તો પણ જો પોતાના મનની સુધારણા નહીં સાધે તો પછી એને શાંતિ સાંપડી શકશે નહીં. એ મનને પ્રભુનું કરી દેવાનું, એ મનને સાત્વિક કરવાનું, સદવિચારોથી સદભાવોથી સંપન્ન કરી દેવાનું, અને પછી કર્તવ્યોનું અનુષ્ઠાન કરતા રહેવાનું. સંસારમાં ભગવાન કર્તવ્યોના અનુષ્ઠાન કરવાની ના કહેતા નથી. કર્તવ્યોનું અનુષ્ઠાન કરતા કરતા જો માનવ પોતાના મનને પ્રભુને સમર્પી દે તો સિદ્ધ બની જાય, પ્રભુની કૃપા પામે. એટલે ગીતામાં ભગવાને એક એવા માનવને યાદ કર્યો, મહામાનવને પોતાના પરમ ભક્ત તરીકે યાદ કર્યો છે, પૂર્ણ પુરુષ તરીકે યાદ કર્યો, કે જે મહામાનવ સામ્રાજ્યનો રાજા છે, મહારાજા છે, સામ્રાજ્ય ચલાવે છે. સામ્રાજ્ય જે ચલાવે, જે રાજા હોય, એને કેટલી બધી ચિંતા, કેટલી બધી ઉપાધિ હોય છે, એટલી બધી એને ઉપાધિ છે, અને તે છતાં પણ એના મન ઉપર કંઈ જ નથી. મન હળવું ફૂલ જેવું છે, એનું મન પ્રભુને અર્પિત થયેલું છે, જ્ઞાનનો પ્રકાશ એના જીવનમાં પથરાયેલો છે. અને ભગવાન કહે છે કે આવી રીતે આ મહામાનવની પેઠે સંસારમાં રહીને જો માનવ ભક્તિ કરે, મારું શરણ લે, તો સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. જનક જેવા કેટલાય કર્મ કરતા કરતા મારે પરાયણ થઈ સિદ્ધ બની ગયા. ભગવાન કહે છે જનકનું નામ આપ્યું, બોલ. કોઈ જંગલમાં રહેનારા યોગીનું નામ આપ્યું નહીં ભગવાને. આબુમાં રહેનારો કોઈ યોગી, વિંધ્યાચલમાં રહેનારો, નર્મદા કાંઠે ફરનારો, હિમાલયની પરિક્રમા કરનારો કોઈ યોગી એણે યાદ કર્યો નહીં. સંગદોષથી મુક્ત, વિવિક્ત સેવી, એકાંતવાસી, લગ્ન જીવનમાં નહીં પડનારો અથવા પડનારો કોઈને યાદ કર્યો નથી. એવા એક માણસને યાદ કર્યો, માથા પર જેટલા બધા વાળ એના કરતા વધારે પ્રવૃત્તિઓ જેના જીવનમાં, રાજા કેટલી બધી ઉપાધિ છે, તેને યાદ કર્યો. અને ભગવાન કહેવા માંગે છે કે આ જનક આવો કર્મઠ પુરુષ છે અને તે છતાં પણ એનું મન મારામાં છે, તો તમે તો મારું મન મારામાં રાખી જ શકો ને. તમારે જનક જેટલી તો કંઈ કર્મ પ્રવૃત્તિઓ નથી, તો મનને મારામાં રાખો. પ્રેરણા મળે છે માણસને જનકના દ્રષ્ટાંતથી. તો જનક વિશે કહેવાય છે, જનક વિશે એમ કહેવાય છે કે રાજ્ય કરતા પણ મનને રાજ્યમાં રાખતા નહોતા, રાજ્ય કરતા. એકવાર અષ્ટાવક્ર મુનિ જનક રાજાની સભામાં રોજની બેઠે ઉપદેશ આપતા હતા, તો બીજા જે વિદ્વાનો હતા તે અષ્ટાવક્ર મુનિ જનક રાજા પ્રત્યે વધારે પ્રેમ રાખતા, એટલે દ્વેષ કરવા માંડ્યા કે અષ્ટાવક્ર મુનિ જનક ઉપર બહુ પ્રેમ રાખે, આપણા પતાકતા દ્વેષ કરવા માંડ્યા. જનકની યોગ્યતાને કોઈ જોતું નહોતું. અષ્ટાવક્ર મુનિને ખબર પડી ગઈ કે આ બધા જનકનો અકારણ દ્વેષ કરે છે. હરકત નહીં, થોડા દિવસ ચાલ્યા. હવે એક દિવસ થયો, એવો આવ્યો, અષ્ટાવક્ર મુનિ ઉપદેશ આપતા હતા રાજ્યસભામાં બેસીને, પંડિતો વિદ્વાનો શ્રોતાઓ બેઠા હતા. અચાનક આગના ભડકા દેખાયા બાર બધે મિથિલા નગરીના કેટલાક મકાનોમાં, ભયંકર આગ લાગી. અષ્ટાવક્ર મુનિ ઉપદેશ આપતા હતા, બધા જ વિદ્વાનો ઉભા થઈ ગયા. મહારાજ રહેવા દો, આગ લાગી છે, તમારી કથા તો આજે નહીં કાલે સાંભળીશું, પણ આ ભડકા બળે છે, અમારા મકાન બળી જાય, નવા બનાવતા અમને જ બહુ વાંધો. બધા બહાર નીકળી ગયા, એક જનક રાજા બેસી રહ્યા, એ કથા સાંભળતા જ રહ્યા. અષ્ટાવક્ર મુનિએ જનકને કહ્યું, જનક તમે તો મિથિલાપતિ છો, તમે કેમ બેઠા, આગ લાગી છે, તમારું રાજ છે. તો જનકે કહ્યું, પ્રભુ હું અત્યારે મિથિલાપતિ બનીને નથી બેઠો, હું તમારી સામે બેઠો છું તો એક શ્રોતા જિજ્ઞાસુ બનીને બેઠો, તમારો ભક્ત બનીને, રાજ્યની ઉપાધિ મૂકીને બેઠો છું. જ્યારે અહીંથી જઈશ, સિંહાસન પર બેસીશ, ત્યારે રાજા, તમારી આગળ કોઈ રાજા નથી, તમે રાજાઓના રાજા, રાજા ધીરાજ છો, મહાત્મા હું તમારી પાસે બેઠો, એટલે મને કાંઈ ચિંતા નથી, બધું બળશે તોય મારું શું બળવાનું છે, સમસ્ત મિથિલા બળશે તો પણ મારું કાંઈ જ બળવાનું નથી, અત્યારે મારું અજ્ઞાન બળી રહ્યું છે તમારા જ્ઞાનથી, ઉપદેશ આપો. એટલી વારમાં પેલા વિદ્વાનો પાછા આવ્યા બધા જ. અષ્ટાવક્રે પૂછ્યું, કેમ પાછા આવ્યા, કેટલી મોટી આગ લાગી હતી, તો કે ત્યાં ગયા એટલે આગ હતી જ નહીં, બધું પૂર્વવત જ હતું, આ તો કોઈ જાદુગરે ખેલ કર્યો એના જેવું થયું. તો કે આગ હતી જ નહીં, તો કે બિલકુલ નહીં. તો કે જુઓ, આગ નહોતી, તમે ગયા તો પાછા આવ્યા નહીં, આ તમને શીખવવા માટે એક ઉદાહરણ ઉભું કરવા માંડ્યું કે તમે જનકનો દ્વેષ કરતા હતા, પણ એનો વૈરાગ્ય કેવું છે, એની નિર્મમતા કેવી છે, એની અનાશક્તિ કેવી છે. તમે તો બધા ઉભા થયા એકાદ મકાનને સાચવનારા, પણ આખા રાજ્યનો આ પતિ છે તે બેસી રહ્યું. તો શ્રદ્ધા તમારી વધારે છે મારામાં કે જનકની, અનાશક્તિ તમારી વધારે છે કે જનકની. હવે તમે દ્વેષ જનક પર ન રાખતા, ત્યારે પંડિતો સમજ્યા કે આપણામાં તો મમતા હજુ ઘણી છે, આપણામાં તો આશક્તિ ઘણી. ઘણા શિષ્યો આ રીતે, બીજો શિષ્ય કોઈ સારો હોય તો અકારણ દ્વેષ કરતા હોય. સમર્થ રામદાસજીનો એક શિષ્ય હતો, તો એના પર બહુ જ શ્રદ્ધા રાખતો. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ, જય જય રઘુવીર સમર્થ જપ કરતા, તો એક શિષ્ય ખૂબ શ્રદ્ધા ભક્તિ રાખે કે ગુરુ તો ભગવાન જ છે. બીજા શિષ્યોને એમ થાય કે સમર્થ રામદાસ મરી જશે તો આ શિષ્યને જ ગાદી આપતા જવાના, એના ઉપર બહુ પ્રેમ રાખે, આપણે રહી જઈશું બધા, એટલે દ્વેષ રાખે. સમર્થ રામદાસ સમજી ગયા કે આ શિષ્યો આના ઉપર દ્વેષ રાખે છે, સમજ્યા વગરનો દ્વેષ રાખે છે. એ શિષ્યનું નામ કલ્યાણ હતું, કલ્યાણને બહુ શ્રદ્ધા ભક્તિ, એણે જે મંત્ર આપેલો ગુરુએ તે જપ્યા જ કરે. સમર્થ રામદાસ કે બેટા તારે ભગવાનનું દર્શન કરવું છે, તો કે મને થઈ જ ગયું છે ને, તમે ભગવાન જ છો, એટલી બધી શ્રદ્ધા એની હતી. ગુરુ જે કહે તે કરવા તૈયાર, કોઈ શંકા એને થાય જ નહીં કોઈ જાતની, આટલી બધી શ્રદ્ધા. પણ પેલા શિષ્યો દ્વેષ રાખે, સમર્થ રામદાસ સમજી ગયા. એટલે એક દિવસ એમને થયું કે આ શિષ્યોને સદબુદ્ધિ આવી તો સારું. સમર્થ રામદાસ એક દિવસ માદા પડી ગયા, બોલો માદા પડી, અહીંયા પગે ફોલ્લો થયો, ફોલ્લો થઈ ગયો. અમારા મા સર્વેશ્વરી એકવાર બીમાર પડી ગયા જાંબિયામાં. બે વર્ષ પહેલા અમે જાંબિયા ગયેલા, હિન્દુ એસોસિએશન ઓફ જાંબિયા એના આમંત્રણથી ગયેલા, તો 12 શહેરોમાં પ્રવચનો અમે કર્યા, મા સાથે જ હતા. તો ત્યાં અમે લિવિંગસ્ટન ગયા ત્યારે મા માદા પડી ગયા, પાંચેક દિવસ માદા રહ્યા, ડાક્ટરની દવા કરવાની ના પાડી અમે. તો એક દિવસ માએ વાતમાં કહ્યું કે આપણા એક ભક્ત છે ભારત માટે બહુ જ માના છે, આ એનું દર્દ એની પીડા હું ભોગવી રહી છું, છઠ્ઠે દિવસે મટી જશે ને તેને સારું થઈ જશે. ખરેખર માને છઠ્ઠે દિવસે જ સારું થઈ ગયું. અને પછી ત્યાંથી સમાચાર આવ્યા, જે બીમાર હતા એને પત્ર લખેલો આશીર્વાદનો, તો તે જ દિવસોમાં તે બીમાર, અને છઠ્ઠે દિવસે માને અહીંયા સારું થઈ ગયું, છઠ્ઠે દિવસે તેને ત્યાં સારું થઈ ગયું. માં કે હું બીજાનું દુઃખ લઉં છું, બહુ શ્રદ્ધા રાખે છે આપણા ઉપર, એટલે મને લાગણી બહુ થઈ આવી. કેટલીક વાર માં આવું કરે છે, બહારથી બહુ નાનકડા દેખાય છે, તમને હજુ એમની શક્તિની ખબર નથી, તો કોઈ કોઈ વાર એમનું શરીર બગડે છે બીજા ભક્તોને સુધારવા માટે, કેટલીક વાર એ પોતે એડોપ્ટ કેટલું કરી લે છે બીજાને માટે, મુક્ત છે પોતે. તો સમર્થ રામદાસ પણ એકવાર માંદા પડી ગયા. મહાપુરુષો બીજાના દર્દો લેતા હોય, કેટલીક વાર બીજાને ઉપાધિમાંથી મુક્ત કરતા હોય, એટલે ફોલ્લો થયો, ફોલ્લો વધવા માંડ્યો. સમર્થ રામદાસે પાટો બાંધી દીધો, કથાને બધું બંધ, ચલાય પથારીમાં જ સુઈ રહેલા, તાવ આવવા માંડ્યો. બધા જ ભક્તો નિરાશ થઈ ગયા, અરે રે, ગુરુદેવને ફોલ્લો થયો, ગુરુદેવ ચાલી શકતા નથી, પથારીમાં જ છે, કદાચ શરીર શાંત પણ થઈ જાય. શિષ્યો વાળા ફરતી આવીને થોડા દિવસ પછી કહેવા માંડ્યા, પ્રભુ તમને સારું કેવી રીતે થાય, શું કરીએ? તો સમર્થે કહ્યું એક દિવસ કે જુઓ ભાઈ, મને સારું થાય એવું હમણાં લાગતું નથી, પણ જો તમારે સારું કરવું હોય તો તે એક રસ્તો છે કે આ જે મારો ફોલ્લો છે તેને જો કોઈ ચૂસી જાય, કરવું છે બધું એમાં લોહી, તેની સાથે ચૂસી જાય તો તે મરી જાય અને હું સાચું છું. બધા શિષ્યો એકમેકની સામે જોવા મળે, એકી જવું બેકી જવું, લાગ મળે તો નાસી જવું, આવું કોણ ચૂસે? એ સ્વામી વિવેકાનંદે કહેલું, રામકૃષ્ણ પરમહંસ દેવના શિષ્ય સ્વામી વિવેકાનંદ, એટલી બધી શ્રદ્ધા એને હતી કે રામકૃષ્ણ દેવને કહેલું બીમાર હતા ત્યારે કે તમારા ગળામાંથી જે પરુને લોહી નીકળે છે, જો એ આખું પી જવું ને તમે સારા થઈ શકતા હો તો પીવા તૈયાર છું. રામકૃષ્ણ દેવે ના પાડીની કે જગદંબાની ઈચ્છા એવી નથી, મારું શરીર પડી જાય તેવી જ ઈચ્છા છે. એટલી શ્રદ્ધા હતી. બધા શિષ્યો આગા પાછળથી ફરી આવીએ છીએ, હમણાં આવીએ છીએ, હમણાં આવીએ છીએ, કરતા આગા પાછળ. પણ પેલો એક શિષ્ય કલ્યાણ બેસી ગયો, એ કે પ્રભુ એમ આ તમારા ફોલ્લાને કોઈ ચૂસી લે તો તમે સાજા જરૂર થઈ જાઓ? તો કે હા બેટા. તો કે હું ચૂસી લઉં? તો કે ના. તો યુવાન છે હજુ, તારે તો કેટલા કામ કરવાના. તો કે ના, તમારા ફોલ્લાને ચૂસવાથી તમે સારા થાવ તો તમારી દ્વારા સમાજને કેટલો ફાયદો થાય, મારું મરણ ભલે થતું, મને આજ્ઞા કરો. તો કે લે બેટા. સમર્થે ધર્યું પોતાનું પગ, ધર્યું અને એટલામાં તો પેલા બહારના શિષ્યો પણ આવી ગયા, કોઈ ડો જોતા હતા કબાડમાંથી, કોઈ અંદર આવીને જોતા હતા, કોઈ બેસી ગયા. બધા એને ખૂબ આનંદ થયો કે આ મરી જાય તો બહુ સારું, ગાંધી આપણને મળે, આ જ મળશે કલ્યાણ. એટલે કલ્યાણ પાસે ગયો અને પછી એણે સમર્થે પોતાનું કપડું હતું ને તે જરા આખું કર્યું અને પછી એને કહ્યું કે તું ચૂસ ભગવાનનું નામ લઈશ. તો કે મારા તો ભગવાન તમે જ છો, તમારું નામ લઈને ચૂસું છું. તેને ચૂસ્યું, પણ ચૂસવાની શરૂઆત કરીને ત્યાં જ એ જે કપડું હતું એની પાછળથી નાનકડી મજાની કેરી એના મોઢામાં આવી ગઈ. કેરીનો સ્વાદ, હાથમાં કેરી આવી ગઈ. એ બધા શિષ્યો જોવા માંડ્યા, કાલુ આ તો તાઇફો થઈ ગયો, આપણે ચૂસવા તૈયાર થયા સ્વાદ, આપણને શું ખબર કે કેરી. ત્યારે સમર્થ રામદાસે કહ્યું કે જુઓ, તમે બધાનો દ્વેષ કરતા હતા પણ તમારામાં આ શ્રદ્ધા હતી, તમે તૈયાર હતા મારી માટે જીવનનું સમર્પણ કરવા, તમે તાગા પાછા થઈ ગયા. આ નાનો છોકરો જુઓ કેટલી શ્રદ્ધા છે ના. રામદાસે કેરી કરી દીધી પોતાની યોગ શક્તિથી. એ કલ્યાણ સમર્થ રામદાસનો પાછળથી ઉત્તરાધિકારી થયો, સમર્થે તેને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, મઠું નોંધી હતી અને એને ઘણી સેવા કરી પછીથી. એવી શ્રદ્ધા માણસમાં કંઈ આવે છે, અઘરી વાત છે. ગુરુમાં શ્રદ્ધા, મંત્રમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, એ આવે તો પછી બાકી શું થઈ ગયું? અને ભક્તિ શ્રદ્ધા સિવાય થતી નથી. શ્રદ્ધા એ ભક્તિનો પ્રાણ છે, તે સિવાય ભક્તિ આગળ ચાલે. ભગવાન કહે છે અર્જુનને, મારામાં વિશ્વાસ રાખ, હું જે કહું છું તે કર, મારામાં વિશ્વાસ રાખ, પછી જો તારું કલ્યાણ થાય છે કે કેમ. હું જે કહું તે પ્રમાણે જ કર, કારણ કે હું જે કહું છું તે અનુભવના આધાર પર કહું છું, તને હજુ એ અનુભવની ખબર નથી. આટલી જ વાત છે. તો આ ભક્તિ જેના જીવનમાં જાગી જાય તેનું મન હંમેશા પ્રભુ પરાયણ થાય અને તે સંસારના મમત્વ, સંસારની આસક્તિઓમાંથી પોતાના મનને નિવૃત્ત કરી પ્રભુમય જીવન જીવવા તૈયાર થઈ જાય. પછી એને કાંઈ મુશ્કેલી નથી. પછી પ્રભુની કૃપાનો સ્વાદ, પ્રભુની કૃપાનો વરસાદ એના જીવનમાં વરસ્યા જ કરે. ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધર લાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધર લાલ.
से मुक्ति पाई,
हरि भजन से मुक्ति पाई,
प्रभु भजन से मुक्ति पाई,
प्रभु भजन से मुक्ति पाई,
भज मन दीन दयाल नटवर गोपाला,
भज मन दीन
નંદલાલ નટવર ગોપાલા,
ભજ મન ગિરિધરલાલ નટવર ગોપાલા,
ગોપાલા નંદલાલ
ગોપાલા.
विशाल नटवर गोपाला पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वेषां कल्याणं भवतु। ॐ शान्तिः, ॐ शान्तिः, ॐ शान्तिः।